એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં પડછાયા બહુ મહત્ત્વના હોય છે, જ્યાં ઇતિહાસ ચોરી છુપીથી બદલાય છે.
હા, જાસૂસીની દુનિયા.
બરાબર. આપણે વાત કરીશું બેન મેકિન્ટાયરના પુસ્તક ધ સ્પાય એન્ડ ધ ટ્રેટર વિશે. અને આ કોઈ ફિલ્મની વાર્તા નથી, આ એકદમ સાચી ઘટના છે.
સાચી વાત. અને આ વાર્તા મતલબ આજે પણ બહુ જ મહત્વની છે. આપણને લાગે કે શીતયુદ્ધ તો પતી ગયું, ઇતિહાસ થઈ ગયો.
હા, બરાબર.
પણ આ પુસ્તક યાદ અપાવે છે કે કેવી રીતે મોટી રાજકીય ઘટનાઓ પાછળ પણ વ્યક્તિગત પસંદગીઓ હોય છે, નૈતિક મૂંઝવણો હોય છે, કોઈક વ્યક્તિની હિંમત હોય છે.
એટલે આ ખાલી શસ્ત્રોની વાત નથી, પણ માણસના મનની પણ વાત છે.
બિલકુલ, એ જ.
સરસ. તો આ પુસ્તક જેમણે લખ્યું છે, લેખક બેન મેકિન્ટાયર, એમના વિશે થોડી વાત કરીએ.
ચોક્કસ. બેન મેકિન્ટાયર બ્રિટનના જાણીતા લેખક અને ઇતિહાસકાર છે, અને લંડનનું જે ધ ટાઈમ્સ અખબાર છે એની સાથે પણ જોડાયેલા છે.
અને એમનું મુખ્ય કામ જાસૂસીના ઇતિહાસ પર છે, નહીં?
હા, એમાં એમની માસ્ટરી ગણાય. અને એમની ખાસિયત એ છે કે એમનું સંશોધન બહુ ઊંડું હોય છે, ખાલી પુસ્તકો પર આધારિત નહીં.
એટલે
કે જૂના સરકારી દસ્તાવેજો, આર્કાઇવ્સ, ક્લાસિફાઈડ ફાઇલો, અને સૌથી અગત્યનું, જે લોકો એ ઘટના વખતે જીવતા હતા એમની સાથે સીધી વાતચીત, ઇન્ટરવ્યુઝ.
ઓ વાહ, એટલે જ એમની વાતોમાં આટલી સચ્ચાઈ અને ઊંડાણ લાગે છે.
બરાબર. એટલે જ એમના બીજા પુસ્તકો, જેમ કે તમે કદાચ સાંભળ્યું હશે એજન્ટ ઝિગઝેગ કે ઓપરેશન મિન્સમીટ.
હા હા, સાંભળ્યા છે.
એ પણ એટલા જ પ્રખ્યાત થયા છે.
અને આ પુસ્તક ધ સ્પાય એન્ડ ધ ટ્રેટર, એના માટે તો એ ખાસ યોગ્ય કહેવાય નહીં?
બહુ જ. કારણ કે આ પુસ્તકના જે મુખ્ય હીરો છે ઓલેગ ગોડ્યુવેસ્કી, એમની સાથે લેખકે પોતે લાંબો સમય ગાળ્યો હતો, એમની સાથે સીધી વાત કરી હતી.
અચ્છા.
એટલું જ નહીં, ગોડ્યુવેસ્કીના જે બ્રિટિશ હેન્ડલર્સ હતા, MI6ના અધિકારીઓ જે તેમને સંભાળતા હતા, એમની સાથે પણ મુલાકાતો કરી. એટલે બંને પક્ષની વાત જાણવા મળે છે.
અને એમની લખવાની સ્ટાઇલ, આવી ગંભીર ઐતિહાસિક વાતને પણ એટલી રોચક રીતે લખે છે કે જાણે કોઈ જાસૂસી થ્રિલર વાંચતા હોઈએ.
હા, એ એમની કળા છે, ઇતિહાસને આટલો રસપ્રદ બનાવવો.
તો આ પુસ્તકનો મુખ્ય વિષય શું છે? કોના વિશે છે આખી આ વાત?
આ પુસ્તક છે ઓલેગ ગોડ્યુવેસ્કીની વાર્તા. ગોડ્યુવેસ્કી એ સોવિયત સંઘની જે જાસૂસી સંસ્થા હતી, KGB, એના એક મોટા અધિકારી હતા.
પણ
અંદરખાને ગુપ્ત રીતે તેઓ બ્રિટનની જાસૂસી સંસ્થા MI6 માટે કામ કરતા હતા, ડબલ એજન્ટ.
ઓ, તો પુસ્તક શું કહેવા માંગે છે, એનો મુખ્ય મુદ્દો શું છે?
પુસ્તક એવું કહે છે કે શીત યુદ્ધ ખાલી બે વિચારધારા કે બે મહાસત્તાઓ વચ્ચેની લડાઈ નહોતી. એમાં ગોડ્યુવેસ્કી જેવા વ્યક્તિઓના નૈતિક નિર્ણયો, એમની હિંમત, એનો બહુ મોટો ફાળો હતો. મેકિન્ટાયર એમ ભારપૂર્વક કહે છે કે સૌથી કિંમતી ગુપ્ત માહિતી ટેકનોલોજીથી નથી મળતી, સેટેલાઇટથી નથી મળતી.
તો ક્યાંથી મળે?
માણસો કહે છે. માનવીય ગુપ્ત માહિતી, જેને હ્યુમન્ટ કહે છે. દુશ્મન શું વિચારે છે, એને શેનો ડર છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, આ જાણવું સૌથી અગત્યનું છે.
અને ગોડ્યુવેસ્કીએ પશ્ચિમને આ જ આપ્યું.
બરાબર. સોવિયત શાસનથી એમને ભ્રમણા ભાંગી ગઈ હતી, અને એમને જે માહિતી આપી એનાથી પશ્ચિમને પહેલીવાર ક્રેમલિનની અંદર શું ચાલી રહ્યું છે એની ઝલક મળી.
અને આ માહિતીનું મહત્વ કેટલું હતું?
એટલું બધું કે લેખક દલીલ કરે છે કે 1980ના દાયકામાં, જ્યારે પરમાણુ યુદ્ધનું જોખમ એકદમ માથે હતું, ત્યારે આ માહિતીએ એ યુદ્ધને ટાળવામાં કદાચ મુખ્ય ભૂમિકા ભજવી.
બાપરે. તો પુસ્તક એ પણ સવાલ પૂછે છે કે કોઈ વ્યક્તિ આવું કેમ કરે, પોતાના દેશ સાથે જ ગદ્દારી.
હા, અને એની શું કિંમત ચૂકવવી પડે, અંગત જીવનમાં, માનસિક રીતે, અને દુનિયાના રાજકારણ પર એની શું અસર થાય, આ બધા સવાલો પુસ્તક ઉઠાવે છે.
તો લેખકનો હેતુ ગોડ્યુવેસ્કીના આખા જીવનને આવરી લેવાનો છે?
એમણે પોતાના નૈતિક અને રાજકીય આદર્શો માટે કર્યું હતું, પૈસા કે પ્રસિદ્ધિ માટે નહીં.
આખી વાર્તા ક્યાંથી ક્યાં જાય છે?
શરૂઆત થાય છે શીત યુદ્ધ સમયના મોસ્કોથી, પેલું ગુંગળામણ ભર્યું શંકાશીલ વાતાવરણ.
હા, જ્યાં દિવાલોને પણ કાન હોય.
બરાબર. પછી ગોર્ડીવેસ્કીના વિચારોમાં પરિવર્તન આવે છે. ડેનમાર્કમાં MI6 એમને પોતાની તરફ ખેંચે છે, પછી KGBમાં એમનો હોદ્દો વધતો જાય છે, છેક લંડનમાં તેઓ KGBના વડા બની જાય છે.
અને આ દરમિયાન પેલી જાસૂસીની પદ્ધતિઓ પણ જાણવા મળે છે, ડેડ ડ્રોપ્સ, બ્રશ પાસ.
હા, એ બધું જ. ગુપ્ત સંકેતો, કેવી રીતે સંપર્ક જાળવતા હતા. અને પછી આવે છે 1983ની પેલી મોટી કટોકટી, એબલ આર્ચર, જેમાં એમની ભૂમિકા બહુ મોટી હતી.
અને પછી અંત કેવો આવે છે?
અંતમાં વળાંક આવે છે. અમેરિકાની CIA નો જ એક માણસ એલ્ડ્રિચ એમ્સ પૈસા માટે ગોર્ડીવેસ્કીનું નામ KGBને આપી દે છે.
ઓ,
ગોર્ડીવેસ્કીને તાત્કાલિક મોસ્કો પાછા બોલાવવામાં આવે છે શંકાના આધારે. ત્યાં એમની પૂછપરછ થાય છે, પકડાઈ જવાનો ભય, અને છેલ્લે MI6 દ્વારા એમને મોસ્કોમાંથી ભગાડી લાવવાનું ઓપરેશન, ઓપરેશન પિમ્લિકો.
વાહ, ખરેખર રોમાંચક લાગે છે. ચાલો આ મુખ્ય તબક્કાઓ પર થોડી વધુ વિગતે વાત કરીએ. પહેલો તબક્કો, એમનો મોહભંગ, શરૂઆત ક્યાંથી થઈ?
એમનો ઉછેર તો પાક્કા કમ્યુનિસ્ટ અને KGB વાતાવરણમાં જ થયો હતો. પિતા પણ KGBમાં હતા, ભણ્યા પણ સારી જગ્યાએ, જોડાયા પણ KGBમાં.
તો પછી બદલાવ ક્યાંથી આવ્યો?
બે મુખ્ય ઘટનાઓ. પહેલી 1961માં બર્લિનમાં જ્યારે પેલી દિવાલ બની રહી હતી, એ એમણે નજરે જોઈ. લોકોને ભાગતા રોકવા દિવાલ ચણવી પડે, એ એમને થોડું આમ ખટક્યું.
હા,
પણ મોટો આઘાત લાગ્યો 1968માં, જ્યારે સોવિયેટ ટેન્કો ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં ઘૂસી ગઈ. ત્યાં જે પ્રાગ સ્પ્રિંગ નામની ઉદારમતવાદી ચળવળ ચાલતી હતી, એને કચડી નાખવામાં આવી.
અચ્છા, પેનહેગનવાળો, ત્યાં શું થયું?
1970ના દાયકામાં એમને કોપેનહેગન ડેનમાર્કમાં KGB પોસ્ટિંગ મળ્યું. ત્યાં બ્રિટનની MI6ની નજર એમના પર પડી. એમને લાગ્યું કે આ માણસ આપણા કામનો થઈ શકે છે.
એટલે એમણે સીધો સંપર્ક કર્યો?
ના ના, બહુ ધીરજથી કામ લીધું. પુસ્તકમાં આ ભરતી પ્રક્રિયાનું વર્ણન બહુ સરસ છે. MI6ના અધિકારીઓએ પહેલા વિશ્વાસ કેળવ્યો, ધીમે ધીમે વાત આગળ વધારી,
અને ગોર્ડીવેસ્કી માની ગયા.
હા, આખરે એમને પણ પોતાના અંતરાત્માનો અવાજ સંભળાયો, અને તેઓ MI6 માટે કામ કરવા તૈયાર થયા. અને અહીંથી શરૂ થયું એમનું પેલું બેવડું જીવન.
અઘરું રહ્યું હશે એ તો.
ખૂબ જ. એક તરફ KGBના વફાદાર અધિકારી તરીકે રહેવાનું, બીજી તરફ બ્રિટન માટે જાસૂસી કરવાની, પકડાઈ જવાનો સતત ડર, અંગત જીવન પર અસર, પહેલી પત્ની સાથે સંબંધો બગડ્યા કારણ કે તે કટ્ટર સોવિયતવાદી હતી, અને સતત જૂઠું બોલવાનો માનસિક બોજ.
પછી ત્રીજો તબક્કો, મોસ્કો પાછા ફર્યા અને લંડનમાં તક મળી.
હા, કોપનહેગન પછી તેઓ મોસ્કો પાછા આવ્યા, અને નવાઈની વાત એ કે KGBમાં એમનો હોદ્દો વધતો ગયો. આ દરમિયાન પણ એમણે બહુ સાચવીને MI6 સાથે સંપર્ક ચાલુ રાખ્યો. KGBની અંદરની વાતો એમની માનસિકતા વિશે બહુ મૂલ્યવાન માહિતી આપતા રહ્યા.
અને પછી લંડન ગયા.
હા, 1982માં લંડનમાં સોવિયત દૂતાવાસમાં પોસ્ટિંગ મળ્યું, અને ત્યાં તો એમની પ્રગતિ બહુ ઝડપી થઈ. થોડા જ સમયમાં તેઓ કાર્યકારી રેઝિડેન્ટ બની ગયા.
એટલે
કે બ્રિટનમાં KGBના જેટલા પણ ઓપરેશન્સ ચાલતા હતા એ બધાના ઇન્ચાર્જ. હવે એમની પહોંચ ક્રેમલિનના ટોચના રહસ્યો સુધી હતી, એજન્ટોના નામ, યોજનાઓ, બધું જ. અને આ બધી માહિતી તેઓ MI6 અને CIA આપતા હતા.
અદ્ભુત. અને પછી આવ્યો પેલો એબલ આર્ચર વાળો કિસ્સો, 1983. એ શું હતું બરાબર?
નવેમ્બર 1983માં નેટો દેશોએ એબલ આર્ચર 83 નામનો એક મોટો લશ્કરી અભ્યાસ કર્યો, યુદ્ધ અભ્યાસ.
ઓકે.
પણ આ અભ્યાસ એટલો વાસ્તવિક હતો, એટલો મોટા પાયે હતો, કે એમાં પરમાણુ હુમલાની પ્રક્રિયાનું પણ સિમ્યુલેશન સામેલ હતું.
ઓ,
આનાથી મોસ્કોમાં ગભરાટ ફેલાઈ ગયો. સોવિયત નેતાઓ, ખાસ કરીને એ વખતના વડા યુરી એન્ડ્રોપોવ, એમને એમ લાગ્યું કે આ કોઈ અભ્યાસ નથી, આ તો અમેરિકા સાચે જ પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
એટલે એ લોકો બહુ ડરી ગયા હતા.
ખૂબ જ. પેરાનોયા જેવી સ્થિતિ હતી. KGBએ ઓપરેશન રાયન શરૂ કર્યું, જેનો મતલબ હતો ન્યુક્લિયર હુમલાના કોઈપણ સંકેત તાત્કાલિક શોધી કાઢવા. પરિસ્થિતિ બહુ જ તંગ હતી, યુદ્ધના ભણકારા વાગતા હતા.
અને પશ્ચિમને આની ખબર નહોતી?
એમને ખબર નહોતી કે સોવિયત નેતાઓ કેટલા ડરેલા છે. બધાને એમ હતું કે આ ખાલી ધમકીઓ છે, દબાણ બનાવવાની રમત છે.
ત્યારે ગોર્ડીવેસ્કીએ શું કર્યો?
ગોર્ડીવેસ્કી એકમાત્ર વ્યક્તિ હતા જે વિશ્વાસપાત્ર રીતે કહી શક્યા કે ના, આ રમત નથી. એમણે MI6ને સ્પષ્ટ સંદેશો મોકલ્યો, તેઓ ડરાવી નથી રહ્યા, તેઓ ખળેખર ગરેલા છે અને યુદ્ધ માટે તૈયારી કરી રહ્યા છે.
અને આ માહિતીની અસર થઈ?
બહુ મોટી અસર થઈ. આ માહિતી છેક થેચર અને રેગન સુધી પહોંચી.
એમણે સમજાયું કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. એમણે તરત જ પોતાની ભાષા નરમ કરી તણાવ ઓછો કરવાના પગલાં લીધા.
એટલે લેખક માને છે કે ગોર્ડિવેસ્કીએ યુદ્ધ અટકાવ્યું.
હા, મેકિન્ટાયર દલીલ કરે છે કે ગોર્ડિવેસ્કીની આ એક માહિતીએ કદાચ શીત યુદ્ધને ગરમ થતું એટલે કે પરમાણુ યુદ્ધમાં ફેરવાતું અટકાવ્યું. એક માણસ, એક માહિતી અને ઇતિહાસ બદલાઈ ગયો.
અવિશ્વસનીય. પણ પછી પેલો વિશ્વાસઘાત થયો નહીં એલ્ડ્રી જેમ્સ વાળો?
હા, એ પાંચમો તબક્કો. વોશિંગ્ટનમાં CIA નો જે એક અધિકારી હતો એલ્ડ્રી જેમ્સ, એ દેવામાં ડૂબેલો હતો અને સિસ્ટમથી નારાજ પણ હતો.
એટલે એણે શું કર્યું?
1985માં એણે પૈસા માટે સોવિયેત દૂતાવાસનો સંપર્ક કર્યો અને CIA ના રહસ્યો વેચવાનું શરૂ કર્યું. એણે CIA માટે કામ કરતા લગભગ બધા જ સોવિયેત એજન્ટોની પોલ ખોલી નાખી
અને ગોર્ડિવેસ્કીનું નામ પણ આપી દીધું.
હા, કારણ કે એમ્સનું પદ એવું હતું કે એને MI6 સાથે જે માહિતી શેર થતી એ પણ મળતી. એમાંથી એને ગોર્ડિવેસ્કી વિશે ખબર પડી અને એણે KGB ને જણાવી દીધું.
MI6 અને CIA ને ખબર ન પડી કે આવું કંઈક થઈ રહ્યું છે?
એમને શંકા તો ગઈ હતી કે આપણી વચ્ચે કોઈ ગદ્દાર છે જેને મોલ કહેવાય, પણ એ લોકો સમયસર એમ્સ સુધી પહોંચી શક્યા નહીં.
અને આની સીધી અસર ગોર્ડિવેસ્કી પર પડી. એમને મોસ્કો પાછા બોલાવવામાં આવ્યા.
બરાબર. એ છઠ્ઠો તબક્કો, મે 1985. ગોર્ડિવેસ્કીને અચાનક મોસ્કો બોલાવવામાં આવ્યા. બહાનું આપ્યું કે તમારું પ્રમોશન છે, એના માટે મીટિંગ છે.
પણ એમને શંકા ગઈ હશે.
હા, એમને અને MI6 બંનેને લાગ્યું કે આ ઝાડ છે, પણ જો ના પાડે તો શંકા પાકી થઈ જાય, એટલે મજબૂરીમાં જવું પડ્યું. એમની બીજી પત્ની લીલા અને બાળકો લંડનમાં જ રહી ગયા.
પછી મોસ્કોમાં શું થયું?
ત્યાં પહોંચ્યા પછી કોઈ પ્રમોશનની વાત જ ન થઈ. એમને શહેરની બહાર એક ડાંચા પર લઈ જવામાં આવ્યા. ત્યાં KGBના મોટા જનરલોએ એમને કલાકો સુધી પૂછપરછ કરી. એમને ટ્રુથ સિરમ પણ આપવામાં આવ્યું.
ઓહ, એમણે કબૂલ કરી લીધું?
ના, તેઓ ભાંગ્યા નહીં, પણ એમને પાક્કી ખાતરી થઈ ગઈ કે પોતે પકડાઈ ગયા છે. હવે એમના પર 24 કલાક નજર રાખવામાં આવતી. એ પોતાના શહેરમાં કેદી જેવા બની ગયા હતા, ધરપકડ અને મૃત્યુદંડની રાહ જોતા.
તો પછી તેઓ ત્યાંથી નીકળ્યા કેવી રીતે? પેલો ઓપરેશન પિમ્લિકો?
હા, એ છેલ્લો અને સૌથી નાટકીય તબક્કો. લંડન છોડતા પહેલા MI6 એમને એક ઇમરજન્સી પ્લાન આપ્યો હતો ભાગી છૂટવા માટે. અત્યંત જોખમી.
એનો સંકેત આપવાની રીત પણ કંઈક અજીબ હતી ને?
હા, એક ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે, મોસ્કોના એક ચોક્કસ રસ્તાના ખૂણે હાથમાં સેફવે સુપરમાર્કેટની ખાલી થેલી લઈને ઊભા રહેવાનું.
અને એમણે કહ્યું?
ઘણા અઠવાડિયાની નજર કેદ પછી હતાશામાં એક દિવસ એમણે KGBની નજર ચૂકવીને એ સંકેત આપી દીધો.
પછી
MI6 તરત એક્શન લીધું.
તરત જ
મોસ્કોમાં MI6ની ટીમે ઓપરેશન શરૂ કર્યું. પ્લાન એવો હતો કે MI6ના 2 અધિકારીઓ એમની પત્નીઓ સાથે 2 કારમાં ફિનલેન્ડ બોર્ડર તરફ રજા ગાળવા નીકળશે.
અને ગોર્ડિવેસ્કીને ક્યાંથી લેવાના હતા?
રસ્તામાં એક નક્કી કરેલી સુમસામ જગ્યાએથી એમને ગાડીની ડિક્કીમાં સંતાડી દેવાના હતા અને પછી સખત સુરક્ષાવાળી સોવિયત ફિનિશ સરહદ પાર કરાવવાની હતી.
આ તો ફિલ્મ જેવું લાગે છે. સફળ થયું ઓપરેશન?
પુસ્તકમાં એનું વર્ણન એટલું રોમાંચક છે. રસ્તામાં KGBની ગાડીઓનો સામનો, સરહદ પર સ્નેફર ડોગ્સથી બચવાનું, પકડાઈ જવાનો સતત ડર, પણ ચમત્કાર કહો કે MI6ની કુશળતા, ઓપરેશન સફળ રહ્યું.
ગોર્ડિવેસ્કી આઝાદ થઈ ગયા.
હા, અને KGB માટે આ બહુ મોટું અપમાન હતું. જાસૂસીના ઇતિહાસના સૌથી હિંમતવાન પલાયન ઓપરેશન્સમાં આની ગણના થાય છે.
ખરેખર અદ્ભુત વાર્તા છે. આમાંથી ઘણા બધા મુદ્દાઓ ઉભરી આવે છે. મુખ્ય થીમ્સ શું ગણાવી શકાય?
સૌથી પહેલી અને મહત્વની થીમ છે માનવીય ગુપ્ત માહિતી, એટલે કે હ્યુમનનું મહત્વ. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે,
હા,
પણ દુશ્મનના મનમાં શું છે, એના ઈરાદા શું છે, એનો ડર શું છે, આ બધું તો ગોર્ડિવેસ્કી જેવો કોઈ માણસ જ કહી શકે. એનું મૂલ્ય અમૂલ્ય છે.
બરાબર. બીજો મુદ્દો પેલો નૈતિકતાનો છે નહીં, ગોર્ડિવેસ્કી અને એમ્સ વચ્ચેનો તફાવત.
હા, બહુ મોટો તફાવત. ગોર્ડિવેસ્કીએ જે કર્યું તે પોતાની માન્યતા, પોતાના આદર્શો માટે કર્યું, જ્યારે એલ્ડ્રિચ એમ્સ, એણે ફક્ત પૈસા માટે દેશને વેચી દીધો. આ 2 અલગ પ્રકારની પ્રેરણાઓ છે.
ત્રીજી વાત પેલી માનસિક તાણની, બેવડું જીવન જીવવું.
હા, એનો મનોવૈજ્ઞાનિક બોજ. આપણે ફિલ્મોમાં જોઈએ છીએ એવું ગ્લેમરસ નથી હોતું આ જીવન. સતત ડર, તણાવ, સંબંધો પર અસર, એકલતા. ગોર્ડિવેસ્કીએ જે વેઠ્યું એ કલ્પના બહાર છે.
ચોથો મુદ્દો પેલી સરકારી એજન્સીઓની કાર્યપદ્ધતિનો છે. કેજીબી, સીઆઈએ, MI6.
બરાબર. કેજીબીની કટ્ટરતા અને પેરાનોયા જેના કારણે એમણે એબિલ આર્ચરને ખોટી રીતે સમજ્યો, સીઆઈએની અંદરની સમસ્યાઓ જેના કારણે એમ્સ પકડાયો નહીં, અને MI6ની વધુ લવચિક વ્યક્તિગત અભિગમવાળી પદ્ધતિ જે સફળ રહી.
આમાંથી સંસ્થાઓ ઘણું શીખી શકે છે.
ચોક્કસ. અને પાંચમો મુદ્દો વફાદારી અને વિશ્વાસઘાતનો. ગોર્ડિવેસ્કી કોને વફાદાર હતા? પોતાના દેશને કે પોતાના અંતરાત્માને? શું એમણે દેશદ્રોહ કર્યો કે પછી ભ્રષ્ટ શાસન સામે લડીને સાચી દેશભક્તિ બતાવી?
આ બહુ જ જટિલ સવાલ છે. આપણા જીવનમાં પણ આવા નાના મોટા સંઘર્ષો આવતા હોય છે.
બિલકુલ. અને છેલ્લે વ્યક્તિગત હિંમત, ગોર્ડિવેસ્કીની હિંમત, એના MI6 હેન્ડલર્સનો વિશ્વાસ અને પેલી એક્સ્ટ્રેક્શન ટીમની બહાદુરી, એક વ્યક્તિ પણ મોટું પરિવર્તન લાવી શકે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે યાદ રહી જાય, સીધા કોટ નહીં પણ એના સારાંશ જેવા.
હા, કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ. પહેલો, ગોર્ડિવેસ્કી પોતીએ પોતાના કામને કઈ રીતે જોતા હતા?
તે પોતાના દેશ સાથે નહીં પણ એના પર રાજ કરતી ગુંડાહી ટોળકી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો હતો. તે પોતાને દેશભક્ત માનતો હતો અને એના મતે સાચા દુશ્મનો તો ક્રેમલિનમાં બેઠેલા હતા.
એટલે એમના માટે આ નૈતિક કાર્ય હતું?
હા, ઉચ્ચ પ્રકારની દેશભક્તિ. બીજો વિચાર, પેલી માનવીય ગુપ્ત માહિતીના મૂલ્ય વિશે. ગોર્ડિવેસ્કીએ કંઈક એવો આપ્યો જે બીજે ક્યાંયથી ન મળે. કેજીબીના મગજમાં જોવાની બારી. તે ખાલી રહસ્યો નહોતો આપતો પણ એની પાછળની માનસિકતા, પેરેનોયા, ડર, આક્રમકતા, એ બધું સમજાવતો હતો.
જેને એબલ આર્ચર વખતે મદદ કરી. બરાબર. ત્રીજો વિચાર ઓપરેશન પિમ્લિકો વિશે. યોજના સુંદર હતી, સરળ હતી અને પાગલપણાની હદે બહાદુર હતી. એકદમ બ્રિટિશ સ્ટાઇલમાં, એટલી જોખમી કે કાં તો પૂરેપૂરી સફળ થાય અથવા ભયંકર પરિણામો સાથે નિષ્ફળ જાય. એનાથી ઓપરેશનનો થ્રિલ સમજાય છે.
અને ચોથો,
ચોથો વિચાર ગોર્ડિવેસ્કી અને એઇમ્સના તફાવત પર. ગોર્ડિવેસ્કી પ્રતીતિનો જાસૂસ હતો, એઇમ્સ રોકડ માટે દેશદ્રોહી. એક પશ્ચિમી આદર્શોથી પ્રેરાયેલો હતો, બીજો પોતાના બેંક ખાતાથી. આ પુસ્તકનો નૈતિક સાર છે.
ખૂબ સરસ. તો આ બધી વાતો પરથી આજના જમાનામાં આપણે શું બોધપાઠ લઈ શકીએ? આ વાર્તા આજે કઈ રીતે ઉપયોગી છે?
પહેલી વાત તો એ કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામેવાળાની માનસિકતા, એમના ડર, એમની સંસ્કૃતિ સમજવી બહુ જરૂરી છે. ખાલી એમની લશ્કરી તાકાત જોવી પૂરતી નથી.
હા, આજે પણ રશિયા, ચીન જેવા દેશો સાથેના વ્યવહારમાં આ વાત લાગુ પડે.
બિલકુલ. બીજું, વ્યક્તિગત અંતરાત્માની શક્તિ. એક વ્યક્તિ પણ જો નૈતિક હિંમત બતાવે તો ઇતિહાસનો રૂખ બદલી શકે છે. ખોટી સિસ્ટમ સામે ઉભા રહેવું નકામું નથી જતું.
ત્રીજું, સંસ્થાઓ માટે શીખવા જેવું. પેલો MI6નો લવચિક અભિગમ અને CIA ની ભૂલો, અંદરના ખતરા, ઇનસાઇડર થ્રેટ્સ, એને રોકવા માટે સંસ્થાનું કલ્ચર કેવું હોવું જોઈએ.
બરાબર. ચોથું, કટોકટીના સમયમાં ગેરસમજ કેટલી ખતરનાક બની શકે. એબલ આર્ચર તેનું ઉદાહરણ છે. સાચી માહિતી અને સ્પષ્ટ સંવાદ કેટલા જરૂરી છે તણાવ ઘટાડવા માટે.
અને છેલ્લે, વિશ્વાસનું મહત્વ. MI6એ જે રીતે ધીરજથી ગોર્ડિવેસ્કીનો વિશ્વાસ કેળવ્યો, આ વસ્તુ બિઝનેસમાં, ડિપ્લોમેસીમાં, અંગત સંબંધોમાં બધે જ કામ લાગે છે.
ટૂંકમાં આખી ચર્ચાનો સાર એ જ છે કે ઇતિહાસ ભલે ગમે તેટલો મોટો લાગે પણ એના મૂળમાં તો માણસ છે. એના નિર્ણયો, એની લાગણીઓ, એનો ડર, એની હિંમત. ગોર્ડિવેસ્કી જેવા લોકોના અંગત જીવનના વળાંકોથી જ મોટી ઘટનાઓ આકાર લે છે.
હા, અને આ પુસ્તક વાંચીને એ પણ સમજાય છે કે દુનિયા કેટલી નાજુક સ્થિતિમાંથી પસાર થઈ છે અને કેવી રીતે એક જાસૂસની નૈતિક હિંમતે શાંતિ જાળવવામાં મદદ કરી હશે. પેલી માનવીય સૂઝબૂઝ એ આજે પણ એટલી જ મહત્વની છે.
કદાચ આજે વધારે મહત્વની છે. અને બેન મેકિન્ટાયરની લેખન શૈલીની તો વાત જ શું કરવી. સત્ય હકીકતને પણ રોમાંચક કથાની જેમ રજૂ કરવાની એમની આવડત કમાલની છે.
બરાબર. ઇતિહાસ પણ રસપ્રદ બની જાય. જતા જતા એક વિચાર હું શ્રોતાઓ માટે મૂકવા માંગીશ. ભૂતકાળની આવી જાસૂસી કથાઓને સમજવી એ આપણને આજના ઇન્ફોર્મેશન વોરફેરના યુગમાં આજના જટિલ રાજકીય તણાવોને સમજવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે, આના પર વિચારવા જેવું ખરું.
ચોક્કસ, ખૂબ સારો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.